પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત એમાં 24 નંબરનો બોલ આપણે કાલે ચાલતો હતો. ફરીથી થોડી વાત તો થઈ ગઈ છે, થોડી અનુસંધાન માટે લઈએ. આત્માનું સુંદર એકત્વ વિભક્ત સ્વરૂપ સંતો બતાવે છે. વાત તો આપણે ત્રીજી ગાથામાં આવે છે એકત્વ વિભક્ત, અને એ કેવું છે? સુંદર. કારણ કે એકત્વ વિભક્તિ શું હોય? શુદ્ધ રૂપે જ હોય, પોતે પોતાથી એક રૂપ હોય અને બીજાથી ભિન્ન રૂપે હોય તો એ શુદ્ધ રૂપે જ હોય, અને જગતની અંદર શુદ્ધતા જ સુંદર છે. તો આત્માનું સુંદર એકત્વ વિભક્ત સ્વરૂપ સંતો બતાવે. મૂળ તો અહીંથી આપણો ઉપાડ હોવો જોઈએ. શું ઉપાડ હોવો જોઈએ? હું અનાદિકાળથી દુઃખી છું એનું કારણ શું છે? ક્ષોભસમની હીનતા છે કે જ્ઞાનની વિપરીતતા છે? અને જ્ઞાનની વિપરીતતા શું છે? કે પોતે પોતાના યથાર્થ સ્વરૂપને જાણ્યું નથી, જે સ્વરૂપ સમજ્યા. મૂળ ઉદભાર છે કે સ્વરૂપ સુધી પહોંચ્યા નથી. કોના સ્વરૂપ સુધી નથી પહોંચ્યા? ન તો પોતાના અને ન તો પરના. પરને પણ યથાર્થપણે જો જાણ્યો હોત તો ભિન્નતાનો પ્રયાસ થઈ ગયો હોત. એક બહુ જ ભેદના, એટલા માટે તો સંવર અધિકારમાં અમૃતચંદ્રાચાર્ય ક્યાં સુધી કહી દે, જે કોઈ સિદ્ધ થયા છે સેનાથી થયા છે? ભેદના. અને જે કોઈ અત્યાર સુધી, કોણ જે કોઈ એટલે કોણ? જીવનમાં વિચારવું છે, એક માત્ર ભેદના વગર હું કેટલું દુઃખ પામું છું, અને પ્રયત્નમાં ભેદનાને છોડીને જ બીજું કરીએ છીએ. ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એ ખીલ કહે છે ને, અસહ્ય અભાવ તો બધા બધા એકલ. નાની વાત લાગે પણ મૂળ પાયામાં છે કે ભેદના. અને ભેદના કોના હોય છે? જે જે ભિન્ન ભાવો છે બધા જ, એ 400 એમાં 7 તત્વો લઈએ તો અજીવથી પણ જુદો, આશ્રવબંધથી પણ જુદું, સંવર નિદ્રા મોક્ષ હો તો પણ એક સમયની પર્યાય જેટલો હું નથી, અનિત્ય ભાવથી પણ હું જુદો છું, વિપરીત ભાવથી તો જુદો છું, અને મારાથી ભિન્ન લક્ષણ વાળા જે પડદ્રવ્યો એનાથી તો જુદો છું જ. અને આવું ભેદજ્ઞાન વગર એ દુઃખમાં તો આપણા ઉપર કરુણા કરીને સંતો, તું એકવાર તારા સ્વરૂપની અંદર ગુજરાતીમાં કહીએ ડોક્યું તો કર, ડોક્યું તો ખબર, એક નજર તો કર કે હું કોણ છું, અને રીતે વિચાર કરીએ તો હું કોણ છું એ પ્રશ્નનો જવાબ આપણને મળ્યો છે કે નથી મળ્યો, યથાર્થપણે નથી મળ્યો. જ્યાં પોતાનું અસ્તિત્વ છે ત્યાં સ્વીકાર્યું જ નથી. એક નાનો એવો પ્રશ્ન આપણને, હું કોણ છું? જે સંયોગ મળ્યા છે, જે વિભાવ થાય છે, જે ભેદભાવ થાય છે, બધામાં એકત્વ કરતા ચાલ્યા જાય છે. જે કંઈ બીજાની તો દૂરની વાત કહીએ, જે કાંઈ જ્ઞાનનું જ્ઞેય થાય છે કેટલા સમય પછી એકત્વ કરશો? એમાં એ સમયે એને જ્ઞેયત્વ પર જ્ઞેયપણામાં સ્વજ્ઞેયપણું માની લીધું છે. તો અહીંયા આચાર્ય દેવ ગુરદેવસિંહ કહે છે કે આચાર્ય આત્માનું સુંદર એવું એકત્વ વિભક્ત સ્વરૂપ બતાવે છે. ખાલી વાત જ લીધી હતી, એ તો આચાર્યની વાત આવી. હવે આપણી જવાબદારી શું બને છે? એ આવી જો વાણી સાંભળો, એક ફરી ફરીને પુણ્યના યોગમાં જો પુરુષાર્થ ન ઉપાડ્યો તો પુણ્યનો યોગ મેળવવાનું સાર્થક પણ શું છે? એક અપૂર્વતા છે આ કાળે આ ક્ષેત્રે આવું તત્વ મળવું. હુંડા અવસર પીણી પંચમ આરોપ, જ્યાં તીર્થંકરોના વીરા સાક્ષાત મુનિવરોના વીરા અરે જ્ઞાની ધર્માત્માના પણ યોગ મળવા જ્યાં મુશ્કેલ થઈ ગયા, એવા ક્ષેત્રને એવા કાળમાં આવી કઈ વાત કેવી મળી? પૂજ્ય બેનસિંહના શબ્દોમાં કહે તો રસ વસ્તી વાણી છે. પણ અંદરમાંથી રસ આવવો જોઈએ, અંદરમાંથી રૂચિ જાગૃત થવી જોઈએ. તો એ હવે વાત મળે છે. તો હવે આપણે શું જાણ, અપૂર્વ પ્રીતિ લાવીને, અપૂર્વ પ્રીતિ સામાન્યપણે અધિક અધિક પ્રીતિ પ્રેમ રૂચિ રસ એમાં છે. આપણને સામાન્યપણે પૈસામાં હશે, શરીરમાં હશે, કદાચ શરીરને ખાતર પૈસા પણ ગૌણ કરી નાખશે એકવાર. એ શરીર પ્રત્યે પણ લક્ષ છોડીને એક આત્મ તત્વ હું છું. શરીર છૂટતું હોય તો મને સ્વીકાર્ય છે, આત્મા મળતો હોય. બાકી તો જગતની મોહિની એવી છે કે એ સ્વભાવ તરફ વળવા દે. મોહિની એટલે આપણો દોષ છે એનું નથી, પણ એની એવી રચના છે એમાં એવા એકાકાર મોહિત થઈ જઈએ છે. મને નરક જેવી પ્રતિકૂળતા સ્વીકાર્ય છે, મને આત્મા મળતો એવી એક અપૂર્વ પ્રીતિ લાવીને પેલું શું કરવા જેવું છે? શ્રવણ કરવા જેવું છે. સવારના બધું ગુરદેવસિંહ કહી દીધું છે આપણને, કેટલા કલાક હોવું જોઈએ. ફરીથી લઈને નહીં, ચિંતન ને એમાં ગમે ત્યારે. ઘણી વાર ઊંઘ ન આવે તો શું કરીએ છીએ? પીસ તો અવેલેબલ છે ને બધાને, ટ્રેન્ક્યુલાઇઝર કે ને શું કહે. અરે ઊંઘ નથી આવતી તો હું જાગ્રત દશામાં આત્માનું ચિંતન કેમ ન કરું? ગમતું નથી, કંટાળો, ટાઈમ શું કરો? અરે આત્મ આરાધના માટે તને સમય નથી મળતો અને આવવા માટે તને કંટાળો ને એના માટે. જીવનમાં એ અપૂર્વ રૂચિ પ્રતીતિના કોઈ લક્ષણ નથી. પછી બેનસિંહની સ્વાસ્થ્ય તો એવું રહેતું હતું કે ઘણા મહિનાઓ સુધી શું થતું, પોતાના રૂમની બહાર નીકળવું મુશ્કેલ પડતું, જૈન મંદિર સુધી પહોંચવું નહીં તો દૂરની વાત. એવી સ્થિતિમાં પણ કોઈને પ્રશ્ન થયો કે એમના આખો દિવસ કેમ નીકળતો હશે. જેમ કે ને આપણે બેડ રિડન થઈ ગયા હોય ને, એ વાત ફરતી ફરતી બેનસી પાસે પહોંચી તો એમને શું વિચારાયો? મને તો મારી આત્મ સાધના માટે 24 કલાક પણ ઓછા પડે છે. એ કોઈ અદ્ભુતતા હોય છે દશા. અનુભવ પછીની તો અદ્ભુતતા છે, પણ એવી એક અનુભવ પહેલા પણ આવી એક, જેમ અત્યારના ચર્ચામાં કે નિર્ણય ને બધું થાય છે પણ એ શું છે એની ધારણ નથી ટકી રહ્યું. થોડું કરી લીધું પાછી એમાં શું થઈ જાય છે? ઢીલાસ આવી જાય. જે ધારાએ ઉપડો એની ધારાની એક રૂપતા કેમ નથી રહેતી? તો અહીં અપૂર્વ પ્રીતિ લાવી શ્રવણ કરવા જેવું છે. હવે એનાથી બીજું આગળ, હવે બીજી શું આવે છે? પરિચય, ચોથી ગાથા છે ને, શ્રુત, પરિચિત અને અનુભવ. તો જગતનો પરિચય છોડી આ શું આવ્યું? આત્માનો પ્રેમ પરિચય કરવો એમ આવવું જોઈએ. હવે જગતનો પરિચય છોડીને કેમ આવ્યું? પેલું તો આત્માની શ્રવણ કરજે, પછી આત્માનો પરિચય કરજે. એની બદલે કેમ બે જગ્યાએ કામ નહીં કરે? જગતની પણ તને રસ પડશે, રૂચિ લાગશે, અને આત્માની બે નહીં. તારે બે માંથી એક નક્કી કરવું પડશે. ગુરુદેવસિંહ પણ એક પોતાના નાના શબ્દોમાં, અલ્પ શબ્દોમાં શું હોય? પરથી ખસ ને સ્વમાં વસ. ખાલી અસ્થિ કઈ એમ નથી, તારે જ્યાં એકત્વપણું રાખ્યું ત્યાંથી ખસવું પડશે. પરની પણ રૂચિ રસ રહ્યા કરે ને આત્માની રૂચિ, રૂચિ રસ શ્રદ્ધા ક્યારે બે જગ્યાએ કામ ન કરે. જ્યાં જેની અર્પણતા થઈ ત્યાં પૂર્ણપણે હશે. તો જગતનો પરિચય છોડી પ્રેમથી આત્માનો પરિચય કરી. ફરીથી કેવી રીતે? પ્રેમથી. ન્યૂઝપેપર ન મળ્યા કે કઈ ઓલામાં ન આવે તો આમ શું થઈ જાય? કટ ઓફ થઈ ગયા છે, કઈ નથી. અરે જગતનો પરિચય કરીને શું ઉભા કર્યા છે? રાગ દ્વેષ જ ઉભા કર્યા છે ને. આને આમ કરવું જોઈએ, આને ન કર્યું, આ કર્યું એ સારું છે ને કરાવ. અરે એક વાર આત્માનો અનુભવ પહેલા પરિચય તો થશે. તો એના માટે જગતનો પરિચય છોડી પ્રેમથી આત્માનો પરિચય કરી, બે વાત. હવે ત્રીજી કઈ છે? અનુભવ. અને અનુભવ માટે કયો છે? અંદર શબ્દ છે. પેલું એક હજી વિકલ્પની ભૂમિકા ને એમાં ભાઈમાં. હવે અંદરમાં આખો પ્રયાસ પુરુષાર્થ, અંદર તેનો અનુભવ કરવા જેવો છે. અંદર કોનો? કોનો? મારો જ, મારો પોતાનો. આત્માનો અનુભવ પણ નહીં, મારો પોતાનો. અરે મારો પોતાનો એવો પણ ભેદ નહીં. તો એ તેનો અનુભવ કરવા જેવો છે. આવું કાર્ય થયું. ફરીથી પેલું સેનાથી શરૂઆત કરી? એકત્વ સુંદર, એકત્વ વિભક્ત સ્વરૂપ સંતો બતાવે છે. શરૂઆત ક્યાંથી કરે? નિમિત્તનો યોગ અને પુરુષાર્થનું પણ. પહેલી લાઈનમાં શું દેખાડ્યું? કે આવું તત્વ જ્યાં પામે છે તો એમાં ઉપાદાનની જાગૃતિ થઈ, તો નિમિત્ત પણ કેવું હોય? કે સ્વયં પોતે જેણે ભેદજ્ઞાન કર્યું છે, અને મુનિરાજ છે તો પ્રચુર સસંવેદન ચારિત્રવંત છે. ઉપા એટલા માટે એક સરસ વ્યાખ્યા હોય છે. નિમિત્ત કોને કહેવાય છે? નિમિત્ત કોને કહેવાય? અને નૈમિત્તિક કોને કહેવાય છે? અનુકૂળ કાર્ય સમયે અનુકૂળ હોવાનો જેના ઉપર આરોપ આવે એ નામ શું છે? નિમિત્ત. અને નિમિત્તને અનુરૂપ શું હોય છે? નૈમિત્તિ. હવે વિચાર કરો કે આત્માની અનુભૂતિ થવાની છે તો એમાં નિમિત્ત કોણ હશે? સ્વયં જેણે રાગથી વિભક્ત કર્યું છે એ જ નિમિત્ત, કારણ કે એ જ અનુકૂળ છે. પોતે રાગમાં એકાકાર હોય ભિન્નતાનો કેમ દેખાડશે? અનુકૂળ. જેમ જીવ પૂતગલ ગતિ કરે તો નિમિત્ત કોણ હશે? ત્યાં હાજરી કોની કોની છે? બધાની છે. એમાંથી કોણ નિમિત્ત થશે? કારણ કે એ અનુકૂળ શા માટે છે? ધર્માસ્તી કહે કે ગતિ હેતુત્વ એનો ગુણ છે. તો એ રીતે સ્વયં જેને અનુભૂતિ પ્રાપ્ત થઈ છે એમની વાણી જ એ દેશના લબ્ધિ રૂપે એ નિમિત્ત થશે. પાંચ લબ્ધિ માં છે ને? કઈ છે પાંચ લબ્ધિ? લબ્ધિ ક્ષોભક્ષમ છે, વિશુદ્ધિ લબ્ધિ છે, દેશના પ્રાયોગ અને કારણ લબ્ધિ એમાં પણ એક છે. અને પાંચ સમવાય. પાંચ સમવાયમાં કોણ છે? સ્વભાવ છે, પુરુષાર્થ છે, કાળ છે, ભવિતવ્ય અને નિમિત્ત. તો એ બધું નિમિત્ત એટલે શું? અનુકૂળ. એનાથી વિરુદ્ધ ન હોય. તો પહેલી લાઈનમાં દેખાડ્યું, પછી અંદરનો પોતાનામાં, એમાં બે વિકલ્પ અને પછી અંદર અનુભૂતિ. અને હવે એનું શું દેખાડે છે? ફળ, નિમિત્ત દેખાડ્યું, પોતાનું પ્રણમનનું, અને હવે શું દેખાડે છે? અનુભૂતિ થતા શું ફળ મળે? આવા અનુભવમાં પરમ શાંતિ પ્રગટે છે અને અનાદિની અશાંતિ મટે. જે ફરીથી અસ્થિ નાસ્તિ દરેકમાં લેતા જાય કે આવા અનુભવમાં આત્માનું પેલા વાત પ્રેમથી સાંભળી અને એ બોલતો એટલા માટે આવ્યો હતો ને, પ્રથમ શું કરવું? પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. 144 ગાથા એમ અહીંયા પેલો વાણી સાંભળી, એનો પરિચય કર્યો, એનો અનુભવ કર્યો, તો હવે ફળમાં પરમ શાંતિ પ્રગટે છે. જ્યાં કસાયનો અંશ પણ નથી, જ્યાં આકુલતાનું વેદન નથી, શું થશે એવી ચિંતા નથી. ચિંતા ન થાય. જ્ઞાની હોય, મુનિરાજ હોય, મારે કેટલા ભોગ કરવા પડશે, કેટલું પરિભ્રમણ કરવું પડશે, એવી ચિંતા ન હોય. ચિંતા ન હોય, કાંઈ વાંધો, જેટલા હશે એટલા કરી લેશે, શું હશે? ચિંતા ક્યારે થશે? ચિંતા ક્યારે થાય? અનિશ્ચિતતામાં ચિંતા હોય છે. જ્ઞાનીઓની સાધનામાં તો એટલી નિસંગતા થઈ છે, હવે અલ્પ ભવ જ છું, નિકટ ભવી છું. ભવી માત્ર નહીં, કેવો છું? નિકટ. હવે મોક્ષ અમારે ગુજરાતીમાં કહીએ તો કેવું છે? હાથ વેતમાં છે. નિસંગતા એ સાધનાની મોટી નિશાની છે. પોતાના સ્વરૂપની સાધના થતી હોય અને નિસંગપણું ન હોય તો એ અહીંયા એવી દશામાં શું છે? પરમ શાંતિ પ્રગટે છે. અને અનાદિની અશાંતિ એટલે આકુલતા, દુઃખનું વેદન એ મટે છે. આત્માના આવા સ્વભાવનું શ્રવણ, પરિચય, અનુભવ દુર્લભ છે. શું શબ્દ વાપરો છે? પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ નથી, દુર્લભ. સામસામ સુલભ નથી એનો અર્થ છે, પણ દુર્લભ એટલે શું? અશક્ય નથી. પુરુષાર્થી જરૂર શક્ય છે. પુરુષાર્થી અનંત જીવો આ રીતે કરી ગયા છે ભૂતકાળમાં, પણ તે દુર્લભ એટલા માટે કે એમાં તારે અનાદિનો અપરિચય છે, તે માર્ગની સમજણ નથી, એટલા માટે દુર્લભ. જે આવે છે ને 12 ભાવનામ કઈ આવે? બોધિ દુર્લભ. જયચંદજીએ તો એનાથી ઊંધું કીધું છે. પોતાનો સ્વભાવ પ્રાપ્ત કરવો તો સહેલો હોય. અને પણ એક વાત આવે છે એમાં, પૈસા આદિ મળવા સુલભ છે કે દુર્લભ છે? સુલભ છે ને, અનંતવાર મળી ચૂક્યા છે એટલે સુલભ છે. એક જગ્યાએ કહે તો દુર્લભ છે. દુર્લભ છે એટલે પુણ્યના ઉદય વગર નહીં મળે, ગમે એટલો પુરુષાર્થ કર, 12મા વિકલ્પ પડશે. અને આત્મા મળવો કેવો છે? કે પોતાનો સ્વભાવ છે, અને પોતાનો સ્વભાવ પ્રાપ્ત કરવામાં કોની સાપેક્ષતા આવે? એ બોધિ આપના સ્વભાવ યાથી નિશ્ચય દુર્લભ નાય, એવી રીતે કરીને જયચંદજીએ લખ્યું છે એમાં. કે બે પ્રકાર વાત લેતા, અને અનાદિકાળથી પોતાનો સ્વભાવ પ્રાપ્ત નથી થયો એ અપેક્ષા એ દુર્લભ છે. અનાદિકાળથી કસાયની મંતાન અને ક્ષોપસમના પરિણામો કરીને પણ પ્રાપ્ત નથી થયું એ અપેક્ષા એ દુર્લભ. પણ પોતાનો સ્વભાવ છે, પોતાનું સ્વરૂપ છે. ક્યારેક પોતાના ઘરમાં જતા જરા થોડુંક ક્ષોભ થાય ને, ને અત્યારના હવે રાતના 12 વાગે આપણા ઘરમાં ક્યાં જઈએ છે? ન થાય. કેમ છે? જ્યાં મારા પણું છે ત્યાં શું હોય છે? એમ આ તો બોધિ શું છે? જ્ઞાન એ મારું સ્વરૂપ છે, અને એ અપેક્ષા એ પ્રાપ્ત કરવું એ સહજ છે, સુલભ છે, સરળ છે. તો એ અપેક્ષા. અને બીજી અપેક્ષા એ સંયોગ આદિ છે, અનંત વાર મળી ચૂક્યા છે એ માટે કહેવા છે સુલભ સંયોગો છે. નબીએ જે અપેક્ષા કીધું, ગમે તેટલા વિકલ્પો કરીશ, એના માટે બે નિયમ ક્યાં, ઉદય પહેલા અને એનાથી અધિક. ઉદય પહેલા કાળ અપેક્ષાએ અને જેટલો ઉદય એનાથી અધિક કોઈને કાંઈ અંશ માત્ર પણ મળતું નથી. તારી ઈચ્છાને આધીન નથી એ અપેક્ષા એ શું છે એ દુર્લભ. તો આત્માના આવા સ્વભાવનું ફરીથી ક્રમ શ્રવણ પરિચય અનુભવ દુર્લભ છે, પણ અત્યારે તેની પ્રાપ્તિનો સુલભ અવસર આવ્યો છે. શું છે તે અત્યારે આ ગુરુદેવ શીખે છે, જે પરમ સદભાગ્ય આપણા છે. અત્યારના આપણને ઇનડાયરેક્ટ કહે છે કે અત્યારે તેની પ્રાપ્તિનો, કોની પ્રાપ્તિનો, સ્વભાવની. અને એ સ્વભાવની પ્રાપ્તિ અપેક્ષા દુર્લભ છે, અને છતાં પણ તેની પ્રાપ્તિનો સુલભ અવસર આવ્યો છે. જેને માટે ટોડરમલજી સબ અવસર આ ચૂકા હૈ. બીજું હમણાં પ્રવચન ઇંગ્લિશમાં જે મૂક્યું હતું એમાં થોડું કઈ આવ્યું હતું, એવું કઈ સમયસરનું ગુરુદેવસી શું લીધું હતું. જયચંદજી લખ્યું છે કે આ ગુરુ પરંપરા વિચ્છેદ થઈ ગયો છે. એ પ્રવચનમાં ગુરુદેવસી કીધું છે કે આ વિચ્છેદ થઈ ગયો, એ ફરીથી સંધાઈ ગયો છે. એ પ્રવચનમાં એ લખેલું છે, ગુરુદેવસી કહેલું છે. એટલે આત્મધર્મમાં એની છે કે જયચંદજીએ તો લખ્યું છે ગુરુ પરંપરા જે આખી વાત ચાલતી હતી એ કેવું થઈ ગયું છે, વિચ્છેદ થઈ ગયો છે. અને એ જગ્યાએ ત્યારે ગુરુદેવ કે આ કાળે ફરીથી શું થઈ ગયું છે, આપણા પરમ એ સદભાગ્ય છે કે એ ગુરુ પરંપરા જે લગભગ છઠ્ઠી ને સાતમી વારનું એક વાર પ્રવચન જેઠ સુદ પાંચમ શ્રુત પંચમીનું દિવસનું પ્રવચન હતું, એ જ દિવસે છઠ્ઠી વાર કે સાતમી વાર પ્રવચન સમયસર પૂરું થાય છે અને પહેલું પાનું શરૂ કરીને એ જ દિવસે શરૂઆત કરી, ત્યારે ગુરુદેવસી આ એ કહેલું. તો એ અહીંયા અત્યારે તેની પ્રાપ્તિનો સુલભ અવસર આવ્યો છે માટે હે જીવ કોને સંબોધે છે, કોને સંબોધે છે, પોતાને જીવપણે માનતા હોય તો સંબોધે છે. હજી તો શરીર વાળો ને સંયોગ વાળો ને મકાન વાળો તો નહીં, હે જીવ કહીને તું તને જીવપણે માને છો સ્વીકારે છો, તો કે હે જીવ બીજું બધું ભૂલીને, આકરું કામ છે, બીજું બધું ભૂલી તો ગયા છે, કોને ભૂલી ગયા છે એની સામે સાવ ઊંધું કરવું પડશે. તને ક્યાંય ન ગમે તો આકરું લાગે. તમે એમ કયો થોડાકમાં ન ગમે તો પાતો એક ઝાટકે શું છે, ક્યાંય ન ગમે તો એવું ક્યાંથી થાય અમને તો ક્યાંક ક્યાંક તો એમ. અહીંયા કે બીજું બધું ભૂલીને, બધું જ ભૂલીને તો પછી શું થશે, ટાઈમ થશે તો પછી ઓફિસ જવું ને બધું જ ભૂલી જશું તો ક્યાં રહેશું આપણે. બહુ જ બહુ જ ગંભીરતાથી એક વિચારવા જેવું છે. આખું જેનું અનાદિકાળથી સ્મરણ કર્યું છે એનું વિસ્મરણ કરજે, અને જેનું વિસ્મરણ કર્યું છે એનું હવે સ્મરણ કરજે. સ્વભાવનું એવું સ્મરણ કરજે કે ફરીથી ક્યારે વિસ્મરણ ન થાય, અને સંયોગને એવા ભૂલી જજે કે ફરીથી ક્યાંય એમાં એકત્વ ન થાય. બીજું બધું ભૂલીને આપણને આ એક ખાલી શબ્દોથી એમ લાગે અને એટલા માટે આપણે સીધું નકારા. એકવાર ભાવનાથી તો પ્રયત્ન કર તો એવું ભૂલી જાય, એટલે કાંઈ જ્ઞાનનો ક્ષોપસમ બંધ નહીં થાય. ભૂલીને એટલે રૂચિ છોડીને, આ કાંઈ એવું નથી કે ક્ષોભસમ બધો મારું ઘર ક્યાં છે ને શું છે એવો પ્રકાર નથી. બીજું બધું ભૂલીને એટલે ક્ષોભસમની પાછળ એમાં એકાકારપણું થાય છે એ ભૂલી જજે. તો બીજું બધું ભૂલીને તું તારા શુદ્ધ સ્વરૂપને લક્ષમાં લે. ખરેખર એવી ભાવનાથી તો જીનવાણી ગુરુવાણી સાંભળવા જેવું છે કે જાણે અત્યારના હું અને ગુરુદેવ બસ જગતમાં બે છીએ. અમે મારે બીજા સંબંધીનો કોઈ હોય તો વિકલ્પ કરવો પડે. ગુરુદેશનું પ્રવચન શરૂ થાય ત્યારે કેવી ભાવના કરવા જેવી છે? ગુરુદેશ જાણે મારી સન્મુખ બિરાજમાન છે અને હું જ એકલો મને જ કહે છે, બીજું દુનિયામાં મારા માટે તો કોઈ નથી, અને જો નથી તો આકાશના ફૂલ સંબંધી કેટલા વિકલ્પ આવતા ન આવે? ચાલો સસલાના સિંગડા સંબંધીને એમ જગતમાં આ બીજું બધું ભૂલીને તું તારા શુદ્ધ સ્વરૂપને લક્ષમાં લે ને તેમાં વસ. શું બેમાં ફરક શું પડ્યો? શુદ્ધ સ્વરૂપ મેં લક્ષમાં લે અને એમાં વસ. ચારિત્રની અપેક્ષા એ હવે એમાં સ્થિરતા કરી લે. લક્ષમાં શ્રદ્ધા જ્ઞાનમાં લેજે અને પછી એમાં શું છે? તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પડદ્રવ તું સ્થાપ નિજને મોક્ષ પંથે. પછી આગળ જ્યાં અનુભવ અને તેમાં જ નિત્ય વિહાર કર ન વિહર. એમ અહીંયા તારા શુદ્ધ સ્વરૂપને લક્ષમાં લે ને તેમાં વસ એ જ કરવા જેવું છે. કરવા જેવું એનો અર્થ શું? કરવા જેવું એટલે શું? કર્તવ્ય. કરવા જેવું કર્તવ્ય. બીજું એનો બીજો શું? કરવા જેવું આવશ્યક કાર્ય. નિયમ સારમાં એટલા માટે છે ને, નિયમ. નિયમ એટલે અવશ્ય કરવા યોગ, નિયમથી કરવા યોગ, ચોક્કસપણે કરવા યોગ. એમ કે આ તો નિયમ જ તમારે પાડવું જ પડશે, બીજો કોઈ ઓપ્શન નથી. એમ કરવા યોગ એટલે શું? કરવા યોગ એટલે કર્તવ્ય, આવશ્યક ક્રિયા. આવશ્યક છે એમાં નિયમસારમાં નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. અને એમાં તો ક્યાં સુધીની વાત લીધી છે? દ્રવ્ય ગુણ સંબંધીના વિકલ્પ કરે એ પણ આવશ્યક નથી, અનાવશ્યક છે. બીજાના તો લીધે યાદ નથી કર્યા, પણ દ્રવ્ય ગુણ પર્યાય એ સંબંધીના વિકલ્પ પણ એ અવશ્ય કરવા યોગ્ય એ કાર્ય કર્તવ્ય નથી. કરવા યોગ કર્તવ્ય ક્યું હોઈ શકે? ક્યું હોઈ શકે? વ્યાખ્યા તો આપણે લીધી છે. જેના કરવાથી વેદનમાં સુખ આવે, કારણ કે જ્યાં જ્યાં કરવા પણ હોય ત્યાં ત્યાં સાથે શું હોય છે? ભોગવતા પણ. આપણે તો લઈએ છીએ કરતા અને ભોગતા. જે જે કાર્ય છે સર્વ સફળ છે, નિર્થક નથી. તો કોઈ પણ કાર્યની સાથે શું હશે? વેદન તો હશે. તો એવું કાર્ય કરવા યોગ્ય છે કે જેની પાછળ, જેની સાથે પોતાને અતિન્દ્રિય અનાકૂળતા આનંદનું વેદન આવે, અને એ જાણવા યોગ્ય અવલંબન લેવા યોગ્ય તત્વ શું છે? કે જે નિરપેક્ષ અને પરિપૂર્ણ તત્વ છે એ અવલંબન લેવા યોગ્ય તત્વ, એ ધ્યેય તત્વ છે, અને આ સાધના તત્વ છે, અને એના ફળમાં સાધ્ય તત્વ. ધ્યેય તત્વ કેવું હોય? છઠ્ઠી ગાથા એટલા માટે ધ્યેય તત્વ માટે. એવો શુદ્ધાત્મા કોણ છે જેનું સ્વરૂપ જાણવું? તો એ કોના માટે છે? જાણવા યોગ્ય અવલંબન આશ્રય લેવા યોગ તત્વની ત્યાં વાત કરી, અને અહીંયા શું કોની વાત કરી? કરવા યોગ કર્તવ્યની વાત કરી, કે જે કરવાથી આનંદનું વેદન આવે અને જેના આશ્રય અવલંબનથી સાધનાની પર્યાય પ્રગટ થાય એ ધ્યેય તત્વ છે. ધ્યેય તત્વ, અવલંબન લેતા ધ્યાન તત્વ, અને ધ્યાન તત્વના ફળમાં સાધ્ય તત્વ. ધ્યેય તત્વ એનો આશ્રય લીધો તો ધ્યાન, અને ધ્યાનના ફળમાં શું છે? સાધ્ય. ધ્યેય અને સાધ્ય બે પૂર્ણ હોય. ફરક એટલો છે, ધ્યેય ટકતું તત્વ છે, સાધ્ય છે એ પૂર્ણ એક સમયની પર્યાય છે. બેની પૂર્ણતા હોય છે. આ રીતે 24 નંબરનો બોલ, આગળ 25 નંબરના બોલ. શ્રી કુંદકુંદ આચાર્ય દેવ જેવા વિતરાગી સંતના સ્વાનુભવની આનંદમય પ્રસાદીરૂપ આ સમયસાર શાસ્ત્ર છે. શું છે સમયસાર? શું છે? એક શાસ્ત્ર છે. 415 ગાથા છે અમૃતચંદાચાર્ય દેવે ટીકા કરી છે 278 કળશ છે અને એની કિંમત કેટલી છે 50 રૂપિયા છે લગભગ છે ને 50 રૂપિયા નો તો જોઈ લે 50 રૂપિયા હશે કેટલી છે જીવનમાં એ સમયસા સ્તુતિ બોલીએ છીએ ત્યારે એક ભાવ વિચારવા જેવા છે સંસારી જીવ ઉપર કરુણા કરીને મહાવીર ભગવાને એક સરિતા વહાવી હતી અમૃતની એ સરિતા સુકાવા માંડી અને કુંદકુંદ આચાર્ય દેવને કરુણા થઈ તો એમણે શું કર્યું જે અમૃતની નદી મહાવીર ભગવાને વેવડાવી હતી એ એક ઘડામાં કુંભમાં એ ભરી લીધી અને એ કુંભ ક્યાં છે પોનુરમાં છે ને ક્યાં છે ઘડો ક્યાં છે અમૃતથી ભરેલો ક્યાં છે ક્યાં છે ક્યાં છે જીવનમાં આવી ક્યારે એ પરમાગમની મહિમા એ આવી છે અમૃત આપણે ભૂતકાળમાં ચાખ્યું છે કે નથી ચાખ્યું ને ચાખ્યું છે અનંતવાર ચાખ્યું છે કંઠમાંથી જઈરું છે દેવ પર્યાયમાં હોઈએ ત્યારે કંઠમાંથી શું જરે અમૃત જરે એ તો જળ છે અહીંયા તો ચૈતન્ય અમૃતને દેખાડનાર આ જીનવાણી એક અમૃત સમાન છે ગુરુદેવસિંહ એક અમૃતની એક વ્યાખ્યા કરતા અમૃત કોને કહેવાય જે પોતાને મરણ ન કરાવે અને બીજાને પણ મારે નહીં અમર બેયમાં પોતા માટે અને બીજાને પણ નિમિત્તમાં એ કરાવે એવું અમૃત એવી ભાવના કે કુંદકુંદ આચાર્ય દેવ જેવા વિતરાગી સંતના સ્વાનુભવની પ્રસાદી છે ઉત્કર્ષમાં હશે પ્રસાદી એક જીવનમાં ક્યારેક અદભુતતાનો એવો પ્રસંગ જ્ઞાની કદાચ પોતાને કે મને આજે અનુભવ થયો હોય એમ અહીંયા આનંદ અનુભવની કેવી છે આનંદમય પ્રસાદી આચાર્ય દેવ કહે છે અમને આત્માનો અનુભવ થયો અનુભવમાં કેવો આત્મા આવ્યો કે પ્રમત અપ્રમતથી રહિત એક જ્ઞાયક ભાવ કેવો આવ્યો આત્મા કે દર્શનના ચારિત્રના ગુણભેદથી રહિત કેવો અમને આત્મા આવ્યો કે શુદ્ધ નહીં ભૂતાર્થ છે અમને એક કોઈ પણ પર્યાયથી રહિત મને અમને અનુભૂતિમાં આવ્યો અરે જેમાં 9 તત્વના ભેદ પણ નથી જે ગાથા લો જાણે એમના અનુભવની શું છે એ પ્રસાદી છે અબધ સ્પષ્ટ આત્મા અમને અનુભવમાં આવે અરે જ્ઞાનીઓના અનુભવની પ્રસાદી મળે એનાથી બીજું ઉત્તમ સદભાગ્ય કયું હોઈ શકે તો એ આનંદની અનુભવની આનંદમય પ્રસાદી એકવાર તો એક બધું જ જીવનમાં દ્રઢપણે કે મારે હવે જીવન આત્મમય કરી લેવું છે જે કોઈ અલ્પકાળ કહેશું કે ઘણો છે હજી ના હજી તો માથાના વાળ પણ ધોળા નથી થયા એક ક્ષણ જાય છે સમજી લેવું મારા અનુભવની કાળ એ ગયો છે સવારના ઉઠતા એમ કહેવાનું આજ મારે સુપ્રભાતમાં અનુભવ કરવાનો આ કાળ આવ્યો છે આજે સવારના ઉઠતા હોય સુપ્રભાત કહેતા હોય સેના માટે છે મારા માટે કે આ એક મને આયુષ્ય છે આજનો દિવસ એક અનુભવ માટેનો છે એવી એક ભાવનાથી તો આનંદમય પ્રસાદી રૂપ આ સમયસાર શાસ્ત્ર છે તેનો મહિમા અદભુત અચિંત્ય અને અલૌકિક છે હજી તો કોની વાત કરે છે ગુરુદેવસિંહ અનુભવની દશાની વાત તો અચિંત્ય અને અલૌકિક છે જ એ કોઈ શબ્દો દ્વારા કહી શકવા યોગ્ય નથી અરે જ્યાં તર્કમાં પણ ન આવી શકે તો શબ્દો તો ઘણા દૂરની વાત છે અને અરે એને અનુભવની પ્રસાદી અનુભવ કેમ થાય એ જે વિધિ બતાવે સમયસારમાં કયો વિષય છે સમયસારમાં કયો વિષય છે 9 તત્વનો છે ને 9 તત્વનો છે ને
એટલા માટે તો અધિકાર છે ને. શું વિષય? શુદ્ધાત્મા. એક શુદ્ધાત્માની જ વાત છે. અમે તો એમ સમજીએ જીવ અજીવ અધિકાર આવે, કર્તા કર્મ આવે, પુણ્ય પાપ આવે, આનો એટલા માટે તો આપણે પ્રતિક્રમણમાં બોલીએ છીએ. આશ્રવનું સ્વરૂપ ને સંવરનું સ્વરૂપ ને બધું બે વાત એક સમજી લેવું. એક અનુભવ અને અનુભવ પ્રાપ્ત કરવાની વિધિ. અનુભવનો વિષય, અનુભવ એટલે અનુભવનો વિષય, અને એ વિષય અનુભવને પ્રાપ્ત કરવાની વિધિ આ જીનવાણીમાં એ જ આપણે ખામી રહી ગઈ. શુદ્ધ નહીં અને શુદ્ધ નહીં નો વિષય, અનુભવ અને અનુભવનો વિષય, તો એની મહિમા અદભુત અદભુત અચિંત્ય અચિંત્ય. વિકલ્પમાં શબ્દોમાં જે ન આવી શકે અને અલૌકિક છે. અહો આ સમયસર તો અશરીરી ભાવ બતાવનારું શાસ્ત્ર છે. આ સમયસર તો એક ગુરદેશીનું તો એ આખું ખબર જ હશે. સમયસર, ગુરદેશી અને સોનગઢ ત્રણે કેવા થઈ ગયા? શબ્દો એકબીજા સાથે સંકળાયેલા, જાણે કે અવિના ભાવે. સમયસાર શબ્દ આવે તો કોણ યાદ આવે? ગુરદેશી આવે અને સોનગઢ યાદ આવે. કોઈ સમયસાર લઈને બેઠું હશે તો શું કહેશે? એ આ સોનગઢ નો ગુરદેશી નો ભક્ત હશે. એક જાણે સમાનાર્થી થઈ ગયા, એક અવિના ભાવે થઈ ગયા. અરે એક સમયસારે આખી ગુરદેશીની જીવન દશા બદલાય. જેમ સોગાનીજીને આત્મધર્મનું એક વાક્ય, કયું વાક્ય? છ આવશ્યક નથી, એક આવશ્યક. એણે આખી એની પણતીની દિશા બદલાણી ગઈ. અને જ્યાં શબ્દો કાને પડ્યા, જ્ઞાન અને રાગ જુદા છે, તો આખી પણતી જ બદલાઈ ગઈ. જે કોઈ બહિર્મુક્તામાં હતી એ સ્વભાવ સન્મુક્તામાં થઈ ગઈ. બંધ માર્ગ રૂપની હતી એ મોક્ષ માર્ગ રૂપે. એમ એક સમયસર એક કુદરતની, ખરેખર તો વિચાર કરીએ આપણા માટે તો એક કુદરતની એક ધન્ય ઘડી, જ્યારે દામોદર શેઠે ગુરદેશીની સમયસર આવ્યો. કદાચ એમને પણ એવો અંદાજ પણ નહીં કે આ એક સમયસર શું ચમત્કાર કરી દેશે. એમને ગુરદેશી વાત ઘણી વાર કરે છે. એ વખતે એની પાસે 10 લાખ રૂપિયા હતા. 78 ની સાલ એટલે ઓલમોસ્ટ 95 વર્ષ આ 73 ચાલે છે. 10 લાખ ત્યારે એક ગામ ઘરે, એટલે ખબર પડે ગામ ઘરે એટલે એની જે મહેસૂલ ને એ બધું જે આવે ને એ બધું એને જાય, રાજાને ન જાય. એનું જે ખેતીવાડી બધું એનું, તો એ રીતે ઘોડા ને બધું એમને. એક શું હતું, પોતે ક્ષોભ શું સારો હતો અને એમને બધા શાસ્ત્રો બધા વાંચવાનો ને એનો શું હતો, શોખ હતો. એને કદાચ આપણે તો અનુમાન કરીએ એને એમ હશે કે આ ગુરદેશીનું ત્યારે નામ કઈ રીતે? જ્ઞાની ધ્યાની કાંજી મુનિ. શું કહેવાય? એકલા એકાંતમાં પોતે શું કરતા હોય? વાંચન. જ ગુરુ નહોતા એટલે પ્રવચન ને એવું બધું દેવાનું ચાલતું, બાકી પોતે તો શું કરે? કોઈ પરિચય એમ નથી કરતી. અલા કોઈ શ્રાવક આવે ને તમે ક્યારે આવ્યા, હું છું, શું થાય, કોઈ જ નહીં, પોતાના જ પ્રયોજનમાં. તો એમને થાય કે આમને કઈક આપવું, કઈક એમાંથી કઈ ભૂલ કાઢશે એવો અંદાજ હશે. અને એની જગ્યાએ આખું શું થઈ ગયું? બેકફાયર કેમ? જેને સાવ ઊંધું જ થઈ ગયું. એક સમયસારે આખું જીવનમાં એમને કેવો પલટો, અને એ પણ એ કેવી, એમાં લખેલું આવેલું કે કુંકુન આચાર દેહ મહાવિદેહમાં જ્ઞાતા ને એ વાત વાંચી તો નકાર ના આવ્યો. કારણ કે અંદરમાં શું પડેલા થાય? ભાવ લઈને તો આવેલા, સંસ્કાર લઈને તો આવેલા, તો નિષેધ ન આવે ને તો કોઈને એમ આવે. અને એ વાંચવાનો એવો અંદરમાં રસ જાગ્યો કે ગામની બહાર એ દામનગરમાં અત્યારના તળાવ થઈ ગયું છે, ત્યાં એ ગુરદેશી સવારથી સાંજ સુધી એ શું લગની લાગી હશે બધી. તો એ અહીંયા એક સમયસાર આવે એટલે કુંકુન આચાર્યનું નામ આવે, સમયસાર આવે એટલે ગુરદેશી જાણે આખું કેવા થઈ જાય, ભાવ વિભોર થઈ જતા. ઘણી વાર તો એક ગંદકુંદ આચાર દેવને કે એને યાદ કરે તો અંદરમાંથી વિહરના એમના માટે આંસુ આવી જાય. તો એ અહીંયા કહે છે કે આ સમયસર કેવું છે? આ સમયસાર તો અશરીરી ભાવ બતાવનારું શાસ્ત્ર છે. એ રીતે આપણે એક વિચાર કરીએ, સમયસાર ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ આત્મા. બહુ રિપીટેડ આપણે લીધું છે. શુદ્ધાત્મા બે રીતે, એક શક્તિરૂપ અને એક પ્રગટતારૂપ. તો સમયસારમાં કોને બતાવવા છે, શક્તિરૂપ શુદ્ધાત્મા કે પ્રગટરૂપ શુદ્ધાત્મા? શક્તિરૂપ શુદ્ધાત્મા બતાવવું છે તો મંગલાચરણમાં પણ વ્યક્તરૂપ શુદ્ધાત્માને યાદ કર્યા કે અમે તને શુદ્ધાત્મા જે તિકાળી નાયક ભગવાન આત્મા દેખાડવો છે તે કેવો છે, તો એના માટે મંગલાચરણમાં પણ કોને યાદ કર્યા, વંદિતુ સર્વ સિદ્ધે કહીને એમને યાદ કર્યા છે કે જોઈ લે તો જો આ જેવા સિદ્ધ ભગવાન પ્રગટ રૂપે છે એવો જ તું વર્તમાનમાં એ શક્તિ સામર્થ રૂપે તું શુદ્ધાત્મા છો. તો એ અહીંયા કે એ અશરીરી ભાવ બતાવનારું શાસ્ત્ર છે, તેના ભાવો સમજતા અશરીરી સિદ્ધ પમાય છે. શું શબ્દ છે, ભાવો, ભાવો શબ્દ મ્લેચ્છ ન થવો. શબ્દ મ્લેચ્છ શબ્દ સાંભળો છે નહીં? શબ્દ મ્લેચ્છ એટલે શું, શબ્દોનું ગ્રહણ કરે અને ભાવ સમજે નહીં. શબ્દ મ્લેચ્છ શબ્દો ગ્રહણ કરી લે પણ એ કહેવાનો કોઈ અર્થ કે એવું કાંઈ, તો આ શું છે, એના ભાવ સુધી, એના ભાવો સમયસારના ભાવો, એક એક ગાથાના એક એક ટીકાના વાક્યના ભાવો સમજતા અશરીરી સિદ્ધ પદ પમાય છે. અશરીરી એ બતાવનારું શાસ્ત્ર છે, તો એના જો અંતરના ભાવો સમજીશ તો તું પણ એક સિદ્ધ થયા વગર રહીશ નહીં. કુંદ કુંદ પ્રભુની તો સી વાત. ગુરદેસી દક્ષિણની યાત્રાએ ત્યારે ગયેલા, ત્યારે આટલા વર્ષો પહેલા, ગુરદેસી ક્યારે સૌથી પહેલા ગયા હશે, પોનૂર ને કુંદાદ્રી કેટલા વર્ષ, આજથી કેટલા વર્ષ પહેલા, 58 વર્ષ પહેલા મુંબઈમાં જ્યાં જહેરી બજારનું મંદિર છે એના પંચખલાણ કરીને 2015માં ગુરદેસી ગયેલા દક્ષિણ યાત્રાએ. બાહુબલીજીને એની મૂળ વિધિ તો યાત્રા હતી, પણ ત્યારે કુંદાદ્રી ને પોનૂર આટલું પ્રસિદ્ધ માન્યું હતું. અને ગુરદેસી ત્યાં પોનૂર પધાર્યા તો તામિલ લોકોને આશ્ચર્ય થયું કે ક્યાં ઠેઠ ગુજરાત સૌરાષ્ટ્રી એક સંત અહીંયા આવ્યા છે એટલે દૂરથી, અને કુંદકુંદ આચાર્ય દેવનું એ મહિમા કરે છે. ત્યારે ચરણ કમળ તો ખુલ્લામાં ને એમાં જ હતા, અને એ ગુરદેસી પધાર્યા તો એવું થયું કે અહીંયા ઉપર કાંઈક એની મકાન જેવું બાંધીએ તો રક્ષા એટલે ટકી રહે એના માટે. અને એમનો જોઈને ભલે તામિલ લોકો ખબર ન પડે પણ એટલે સમાચાર પડ્યા કે એક સૌરાષ્ટ્ર ગુજરાતથી એક સંત આવે છે, કુંદકુંદ આચાર્ય દેવના ભક્ત છે. તો તે વખતે હજારો ભાષા આવડે નહીં, અને તો પણ ભેગા થયા. એટલું જ નહીં, ગુરદેવસિંહને લગભગ એક દિવસમાં 3 જુદા જુદા ગામો તરફથી અભિનંદન પત્ર કે આવી કુંદકુંદ આચાર્ય દેવની મહિમા એ કરનારા. તો ત્યારે પણ કુંદાત્રીમાં પણ ચરણ કમળ ખુલ્લામાં હતા. ફોટોગ્રાફ જોયો હશે તો ખબર હશે ગુરદેવસિંહ ખુલ્લામાં આવે. અને ત્યારે એ પછી જે અત્યારનો હોલ બાંધ્યો છે એ કરી, એ પહેલા 2015માં ગયા, પછી એના પછી 2020માં બે વાર 5 વર્ષ પછી, અને એના પછી ગુરદેસી મદ્રાસમાં પંચકારણ થયા ત્યારે પોનૂર ગયેલા. તો આ રીતે 3-3 વાર કરી છે. તો ત્યાં તે કુંદ પ્રભુની તો સી વાત. હવે પણ અમરચંદ્રાચાર્ય દેવે પણ આ ટીકામાં આત્માની અનુભૂતિના ગંભીર ઊંડા ભાવો ખોલીને કોના ઉપર માન ઉપકાર કર્યો છે, કોના ઉપર કર્યો છે, આ પણ ભૂલીને જ બીજું યાદ આવશે બધું. અરે જગત ઉપર કર્યો ને, મારા ઉપર જે કોઈ ન કરી શકે અનુપમ ઉપકાર કર્યો છે. જગતના બીજા હોય વેપાર ધંધા લગાડ્યા કે માતા પિતા જન્મ, આ એક ઉપકાર કેવો છે, અનુપમ ઉપકાર છે. એ ઉપકારને તોલે કોઈ બીજું ના આવી શકે. અમૃતચંદ્રાચાર્ય દેવે પણ ટીકામાં આત્માની અનુભૂતિના ગંભીર ને ઊંડા, અરે 144 ગાથાની ટીકામાં આપણને કેમ અનુભૂતિ થાય એની વિધિ દેખાડી આપણને, કે પ્રથમ તું શું કરજે, પછી મતિ જ્ઞાન ને અંદર સન્મુખ કરજે, શ્રુત જ્ઞાન ને તું અંદર સન્મુખ કરજે, અને એની પહેલા કહી દીધું કે આવા નય પક્ષમાં અટકો છે તો તેથી શું. અને એક વિચારવા જેવું, એક નય પક્ષને છોડાવવા માટે એમણે કેટલા કલશ રચ્યા જીવનમાં, આ એક વિચારવા જેવું છે. એની ભાવના નચાવે છે. કર્મ અને કર્મ ફળ બેને છોડવા માટે એક એક માટે 49 બોલ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના લીધા છે. મન વચન કાય ક્રત કારિત અનુમોદન. તો મન વચન કાયનું કોમ્બિનેશન આપણે બનાવીએ તો 7 બનશે. એક મન લઈએ ખાલી, પછી વચન અને કાય, પછી બબ્બે મન વચન, વચન કાય અને કાય અને મન, અને ત્રણેય લઈએ 7 થઈ ગયા. એવી રીતે ક્રત કાય 7×7 49 બોલ એક એક માં, અને કર્મ ફળમાં 148 પ્રકૃતિના નામ લખી લખીને કર્યું છે. એને હું સંચેતો અનુભવતો નથી, હું તો મારા ચૈતન્ય સ્વરૂપ આત્માને. અરે એમની ભાવના નચાવીને પોતાની આરાધના, નો ડાઉટ કે કરતા કરતા એમની ભાવના ઘૂંટતા હતા, પણ આપણા ઉપર કેવો ઉપકાર કર્યો એમને, તો એ અહીંયા આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. મોક્ષનો મૂળ માર્ગ આ સંતોએ જગત સમક્ષ પ્રસિદ્ધ કર્યો છે, અને ચૈતન્યના કપાટ ખોલી નાખ્યા. અરે કપાટ ખોલીને તને સીધા આત્માના દર્શન થાય એવી રીત સુધી લે. ક્યાં સુધી લઈ ગયા છે આપણને? અનુભવના દ્વાર સુધી લઈ ગયા. ચૈતન્ય જેમ કપાટ બંધ હોય તો શું છે અંદરમાં, શું છે આપણને ખબર ના પડે, અને જાણે કપાટ ખોલીને કે જો આર્ય તારો ભગવાન આત્મા, એમ જાણે આપણને હથેળીમાં એ દેખાડ્યો. ગુરદેવસિંહને પણ એમના પ્રત્યે મહિમાથી આવા શબ્દો છે, એનો વિસ્તાર થશે.
જેણે નમો તે કુંદ કુંદને, અહો ઉપકાર જિનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, જિન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ કહનનો, જિન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ રાજનો. આ શરીર સિદ્ધ દર્શન પ્રાપ્ત સિદ્ધાલયમાં વિરાજમાન વર્તમાન 24ના ઋષપાદીમાં પરમ 24 જીનેન્દ્ર ભગવાનનો જય હો. વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન સમસ્રમાં શોભાયમાન દિવ્યધનીના દાતા ધર્મ ધુરંધર શ્રીમંદરાદિ અજિત વીર્ય પરંત 20 વિરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. વર્તમાન અવસરપીને સમયે ધ્રુવધામની ધક્તી દોણી દખાવી એક વર્ષની અખંડપણે મુનિદશાની સાધના કરી જેઓ કેવળ જ્ઞાન સામ્રાજ્યને પ્રાપ્ત કર્યું એવા શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. શ્યાદવાદ અનેકાન્મય મુદ્રી દ્વાદશાંગમય પરમાગમ સમય સારાજી સમસ્ત જીનવાણી માતનો જય હો. સદેહ વિધિનો પ્રવાસ કરી ભરત ક્ષેત્રના ભવ્ય ભક્તોને જીનવાણી માતના ભેટના કરાવનાર હાલતા ચાલતા સીધસમ ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવનો જય હો. એકત્વ વિભક્ત નિત શુદ્ધાત્માનું સમ્યક સ્વરૂપ સમજાવનાર લાખો કરોડ ભક્તોના તાણહાર અનંત અનંત ઉપકારી શ્રી કહન ગુરુ દેવનો જય હો. મુનિ દશાનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર પ્રસમૂર્તિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. મુનિ દશાનો અપૂર્વ અવસર પ્રાપ્ત કરનાર અને અંભક્તોને એવી ભાવના જગાડનાર પરમકારી પરમ કૃપાળુ દેવનો જય હો. મહામંગળકારી શાશ્વત પર્વ પર્વાધ્યાત પર્યુષણ પર્વનો જય હો. વિતરાગતા પોષક પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જિનવાણી ભારતી તો હે જપુ દિન રૈન જો તેરા શરણાગ્રહે સો પાવે સુખ ચૈન. જાવાણી કે દ્વાત રે સુજે લોકાલોક સોવાણી મસ્તક નમુ સદા દે તું તો. બોલો નિત્ય બોધક સમસ્ત જિનવાણી માતનો જય હો.